दर्पणवत आचरण करे ये ज्ञान सम्यक ज्ञान कल जेटली भी चर्चा थी बात याद रखनी ज्ञान सर्वज्ञों ने जाणवामा दर्पणवत आचरण करे एज ज्ञान सम्यक ज्ञान से खरेखर एज भेद ज्ञान बराबर। दर्पणवत आचरण करे एनो अर्थ शू एनो काले खुलासो कर्यो हतो तो के जेम दर्पण आ लीटी थी प्रतिफल निमग्न अनंत भाव स्वभाव जयरे सर्व भाव एट पदार्थ एना स्वरूप ने प्रतिबिंबित करे कोण दर्पण तो पण विकृत थतु नथी विकारी थतु नथी। अग्नि ने जाने तो गरम थतु नथी बरफ ने प्रतिबिंबित करे तो ठंडू थतु नथी हीरो पर प्रतिबिंबित थाय के कोलसो प्रतिबिंबित थाय तो एनाथी प्रभावित थतु नथी बने लीधे। एवी रीते ज्ञान पण सर्व पदार्थों जाणवाना काल में विकार ने प्राप्त ना थाय सामान्य फड़नी वर्ती कथन करिए तो जाने पण कसाय न करे तो ये ज्ञान ने सम्यक ज्ञान कहवाय छे। एज वास्तव में आत्मानुभूति छे केम कसाय न करे केम के पदार्थ ने जाणवामां आवा छता एने एम जाण्यु शुं जाण्यु हवे भेद ज्ञान एने एम जाण्यु कि कोई भी पदार्थ जाणवामां आवे तो एने लईने मारी सत्तामां कई फरक पड़तो नथी। मानी लो कि कोई पदार्थ जाणवामां आवे जड़ ने जाणे तो आत्मा जड़ थई जाय एम नथी। अरे माने तो ए जड़ थतो नथी तो जाणे तो क्यांथी जड़ थाय એટલે આત્મા એ પણ થતો નથી વિકૃત થતો નથી એ પણ થતો નથી પોતાના સ્વચતુષ્ટથી બહાર મળતો નથી સતના કારણે સ્વચતુષ્ટમાં રહે છે અસતના કારણે પરનો પોતાનામાં પ્રવેશ થતો નથી જ્ઞાન થવા છતાં જયારે એમ અનુભવમાં આવે છે ત્યારે એમ દ્રષ્ટિ થાય છે જેમ જયારે એમ વિશ્વાસ થાય છે ત્યારે જાણવાના કાલમાં પણ રાગ દ્વેષ થતો બરાબર ક્લિયર થઈ ગયું। એનું નામ શું કહે છે પ્રતિબુદ્ધ પણ એનું નામ વાસ્તવમાં જાણી એ જ વાસ્તવમાં સુખી છે એ જ એક પ્રકારે સુખી થવાની આ જ વિધિ છે। એ પ્રમાણે આ કલશમાં મૂળ વાત આ હતી હવેના પછી આજે 20-21-22 ત્રણ ગાથાઓ છે ને ત્રણ ગાથાઓ પર આપણે સામાન્ય વિચાર કરીશું 5-10 મિનિટ પછી આપણે આગળ વધીશું કેમ કે એનો વિષય શું છે જે 19મી ગાથાનો વિષય હતો ને એને વિશેષ રીતે ડેવલપ કર્યો છે અથવા આને હું હેડિંગ આપું છું તો આ રીતે આપું છું કે અભેદ બુદ્ધિની પરાકાષ્ઠા એને આ ત્રણ ગાથાઓમાં અભેદ બુદ્ધિની પરાકાષ્ઠા કહી છે, અભેદ બુદ્ધિની ચરમસીમા કહી છે, અથવા અજ્ઞાનની પરાકાષ્ઠા કહી છે. એમાં મૂળ એ રીતે છે આમાં કે જે લોકના જે સર્વ પદાર્થો છે એ પદાર્થોમાં કેવી રીતે અભેદ બુદ્ધિ કરે છે, સર્વ પદાર્થોમાં ત્રૈકાલિક અભેદ બુદ્ધિ કરે છે. આ ત્રણ ગાથાઓનો મૂળ વિષય જો ઉદ્ધારિકામાં તેમ જ લખ્યું કે અજ્ઞાનીનું ચિહ્ન બતાવો ફરીથી, હે, અજ્ઞાનીની પહેચાન કરાવો, અજ્ઞાનની પહેચાન કરાવો, કાં તો અજ્ઞાનીની પહેચાન કરાવો, હે, કેવા કપડા પહેરે છે, કેવું ભોજન કરે છે એમ નહીં. અને આપણે કોઈ અજ્ઞાનીનું લિસ્ટ નથી બનાવવું, આપણે તો આપણા માટે સમજવું છે કે વાસ્તવમાં એ અહીંયા થાનિકામાં એ કહ્યું કે આ ત્રણ ગાથામાં અજ્ઞાનીનું એવું વિશ્વસ્તરનું સ્વરૂપ, અજ્ઞાનનું વિશ્વસ્તરનું સ્વરૂપ બતાવવું છે. જેટલા બી પદાર્થો જે છે એ પદાર્થોમાં જે ત્રૈકાલિક અહમ બુદ્ધિ કરે, હવે એની પહેલા ગાથાનો પાઠ કરીશું એટલે તમને આનું ભાવવાસન થઈ જશે. ફરીથી કહું છું, શું છે વિષયવસ્તુ પ્રફુલભાઈ, જે સર્વ પદાર્થો છે સર્વ પદાર્થોમાં ત્રૈકાલિક અભેદ બુદ્ધિ, હે ને, હું આ છું, એ હું છું, એ મારું છે, હું એનો છું, એટલી વાત નહીં, પૂર્વમાં એ હું હતો, અને એ હું હતો, હું એ હતો, ભવિષ્યમાં એ મારો રહેશે અથવા થશે, હું એનો થઈશ, એવી સર્વ પદાર્થો પ્રત્યે એવી એની ત્રૈકાલિક જે અભેદ બુદ્ધિ છે અને એની અહીંયા ચર્ચા કરી છે. ખાલી પહેલા પાઠ કરી લઈએ છે અને એમાં જે મૂળ વાત છે એની ચર્ચા કરીને આગળ વધીએ છીએ. હું આ અને આ હું છું, આનો અને જે મારું આ, જે અન્ય કો પર દ્રવ્ય મિશ્ર, સચિત અગર અચિત વા હતું મારું આ, પૂર્વે હું પણ આનો હતો ગત કાળે માં, વળી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં, અયથાર્થ આત્મવિકલ્પ આવો જીવ સમૂઢાચરે, ભૂતાર્થને જાણે જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. બરાબર છે, છેલ્લી બે પંક્તિમાં પૂરો ખુલાસો કર્યો, અયથાર્થ આત્મવિકલ્પ આવો, વિકલ્પ શબ્દ નાખ્યો છે, શ્રદ્ધાનો સૂચક છે અહીંયા. વિકલ્પના ઘણા અર્થ થાય છે, હાલ એમાં નથી ઘૂસવું. બરાબર, હવે આપણી પાસે અષ્ટાનિકાના અંતિમ ચરણમાં જઈએ, આમ તો અંતિમ દિવસ છે, બરાબર છે, પણ કાલે વ્યાખ્યાન છે, એક વ્યાખ્યાન છે વિશ્વાસન જયંતિના નિમિત્તે. અયથાર્થ આત્મવિકલ્પ આવો, અને આત્માનો આવો અયથાર્થ જાણવું, અયથાર્થ માણવું, તો એ જીવ સમૂઢ છે, વાસ્તવમાં એ જીવ મૂર્ખ છે. અને તરત જ બીજી પંક્તિમાં આ ગાથાઓમાં થોડું જ્ઞાનીને યાદ કર્યું, અથવા જ્ઞાની જ્ઞાનની વિધિ બતાવી, વેદ જ્ઞાનની. ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે, ભૂતાર્થને જાણે છે, જે સાત તત્વો યથાર્થ જાણે છે, જે હેગ ને ઉપાધે રૂપે પદાર્થને જાણે છે, એ જીવ શું કહે છે, આત્મવિકલ્પ ન કરે, આવો વિકલ્પ ના કરે, હે ને, હું આ અને હું એવો વિકલ્પ એટલે એવો અનુભવ ના કરે, અથવા એવી શ્રદ્ધા ના કરે, એવી અનુભૂતિ ના કરે. અને એવી અનુભૂતિ ના કરે તો એનું નામ પ્રતિબુદ્ધ પણ છે, એનું નામ જ્ઞાની છે, એ જ વાસ્તવમાં સુખી છે. આથી આ ત્રણ ગાથાઓનું આ મુખ્ય વાત, આમાંથી મુખ્ય મુખ્ય વાત કરવી છે એના પોઈન્ટો મેં નોટ કર્યા છે, એટલે આપણે બહુ વિસ્તારમાં ના જવું પડે. મૂળ આમાં શું છે અને મૂળ વિષય, જે ત્રણ કાળના પદાર્થો, લોકાલોકના સર્વ પદાર્થો, આમાં સચિત અચિત મિશ્ર એ બધી એમાં વિશેષ વિવક્ષાઓ કરી, અને આપણે એમાં હાલ વિશેષ વિચાર નથી કરવો. તમે એમ લઈ લો કે જેટલા બી પદાર્થો છે એ સર્વ પદાર્થોમાં આ ત્રૈકાલિક અભિવૃદ્ધિ કરે છે, ત્રણે કાળમાં એ જઈને અભિવૃદ્ધિ કરે છે વર્તમાનમાં. હવે આમાં મૂળ વાત શું છે કે જે રાગની જે મર્યાદા છે, રાગની મર્યાદા, રાગ તો વાસ્તવમાં સીમિત છે. રાગ તો એ લખ્યું છે કે રાગની જે કાર્યસીમા છે એ કાર્યસીમા તો મર્યાદિત છે. એ લઈને એક વાત અહીંયા કહીને હું આગળ વધું છું. રાગની કાર્યસીમા તો મર્યાદિત હોય છે, પરંતુ અભિપ્રાયની વાસનામાં તો ત્રિલોકના ત્રણ લોકના પદાર્થો સાથે ત્રૈકાલિક અભેદબુદ્ધિનો અપરાધ ચાલતો હોય. અને આ પંક્તિમાં બધી અંદર નથી, આ મેં આમાંથી પૂર્વવાચીને અમે કોટ કરી છે કથન, કે જેથી કરીને આખો વિષય સમેટાય. ફરતી વાંચું છું હે ને, મૂળ વાત શું છે? આ ગાથા શાના માટે લખી? અભેદ બુદ્ધિની પરાકાષ્ઠા. પરાકાષ્ઠા એટલે ચરણસીમા, કે ટોટલ પદાર્થ લોકાલોકના પદાર્થોમાં ત્રૈકાલિક અહમ બુદ્ધિ કરે છે. હમણાં આપણે વાંચીને બી જોયું, પાઠમાં બી જોયું. હવે એમાંથી સાર શું નીકળે છે? કે રાગની જે કાર્ય સીમા જે છે એ તો મર્યાદિત હોય છે. બતાવું છું આનો અર્થ, ભાવવાસન કરાવીશ તમને. રાગની કાર્ય સીમા તો મર્યાદિત હોય છે, પરંતુ અભિપ્રાયની વાસનામાં તો ત્રણ લોકના પદાર્થો સાથે ત્રૈકાલિક અભેદ બુદ્ધિનો અપરાધ ચાલતો જ હોય. શું કેવું છે? હું બે ત્રણ વાર બોલું તમને ભાવવાસન થયું હે ને. કસાય શક્તિ તો આપણી લિમિટેડ છે, હેલો, કસાય શક્તિ બહુ નથી કઈ હે ને. આપણે કોઈ પાંચ ઇન્દ્રિયોનો ભોગ કરવો હોય ને તો પદાર્થ જોઈએ કે કસાય જોઈએ? ખ્યાલ આવે કે પાંચ ઇન્દ્રિયના વિષયનો ભોગ કરવો હોય ભવિંદભાઈ તો પદાર્થ જોઈએ કે કસાય જોઈએ? પદાર્થ તો ભોગવી શકતો જ નથી, કસાયને જ ભોગવે છે. પણ આપણી કસાય શક્તિ કેવી છે?
મર્યાદિત,
બહુ લિમિટેડ હોય, મર્યાદિત હોય. બે પાંચ રસગુલ્લા આપી દે તો પાંચ છઠ્ઠું ના માગે એમ હે ને. રસના ઇન્દ્રિય સંબંધી મન ભરાઈ જાય પણ સુખ બુદ્ધિ મળતી નથી. મૂળા છે, અભિપ્રાય પર આવી જજો હે ને. કોઈ બી આપણી કસાય એટલી ચાલતી નથી. તમે કેટલા કેટલા કલાક ટીવી જુઓ, કેટલા કલાક, બે કલાક, ચાર કલાક પછી તો એમ થાય કે મન ભરાઈ જાય, બોર થઈ જાય. પરંતુ પરબતા પર પદાર્થમાં સુખ બુદ્ધિ મળતી નથી, એકત્વ બુદ્ધિ મળતી નથી. કોઈ બી પાંચેન્દ્રિયમાં તમે લોજિક છે, આપણી કસાય શક્તિ કોઈ એવી છે નહીં કે વિશેષ વિશેષ આપણે એમાં મર્યાદિત હોય, પરંતુ એમાં જે અભિપ્રાયમાં જે વાસના બેઠી છે અને એ મળતી નથી. અને એને લઈને પછી આ જે પણ પરિણામ જે છે એ પરિણામ નિરંતર ચાલુ રહે છે. રાગના વિષયો બદલાય છે ને, કસાય ઠંડી પણ પડે છે. જો સળંગ ક્રોધ કરો નહીં થાય હે ને, થઈ જ ના શકે એવી શક્તિ જ નથી. સાતમી નરકનું બંધ કરી શકે એવા પરિણામ કરવાની આપણે અત્યારે પર્યાયમાં સામર્થ્ય નથી. બે રીતે હીન પણ છે, સંસારમાં ધારવામાં પણ આપણી તાકાત એટલી નથી. પંચમ કાલનો કોઈ જી સાતમી નરકને બાંધી શકે એવા પરિણામ કરી શકતો નથી, બરાબર છે કે. અને મોક્ષ જઈ શકે એવી વાસ્તવમાં પુરુષાર્થ બી કરી શકતો નથી. મોક્ષ માર્ગ પ્રગટ કરી શકે એટલી શક્તિ તો છે, પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે એવી પર્યાયમાં શક્તિ નથી. અને સાતમી નરક મળે અત્યારે હાલ એવી વાસ્તવમાં કસાયની શક્તિ નથી. બે વાસ્તવમાં આપણે આપણી પાસે હિનપણું છે. કસાય શક્તિ ભલે ના હોય, ભલે કસાયો આપણી એટલી ના હોય, પરંતુ આપણો સંસાર શાનાથી ચાલે છે? ચાર ગતિઓમાં કાયમ બન્યો રહે એનું કારણ કોણ છે? કસાયમાં તો કેટલું ફરી આવે, જઈ જઈને કસાયમાં કેટલું ફરે, બહુ બહુ તો તમે સ્વર્ગમાં જઈ જાઓ. પણ ચાર ગતિમાં બન્યો રહે જીવ, ચાર ગતિની બહાર નીકળી જાય, ના નીકળી જાય, એની પાછળ કોનો હાથ છે? તો કે મિથ્યાત્વ. એક પરમાણુ માત્રની બીજો અંદરમાં આપણને એકત્વ બુદ્ધિ છે. એક પરમાણુ માત્ર હે ને, આપણને તો કેટલા પરમાણુની અહમ બુદ્ધિ છે હે ને. તો એ કહે અભિપ્રાયની વાસનાની ચર્ચા છે હે ને. કસાયમાં તો આપણી કેટલી કેટલી પહોંચે, કસાય કેટલી પહોંચે આપણને, કદાચ કોઈના પ્રત્યે કરુણા ભાવ આવે તો એમાં એના વિષય કેટલા બને, આપણું કુટુંબ હે ને, બહુ તો મંડળ, એનાથી વધારે સમાજ, એના પછી કોઈ આપણો કોઈ એવો ભાવ બનતો નથી. ખ્યાલ આવે? તમે કસાયની તો એવી બહુ લિમિટેશન હોય છે, લિમિટેડ હોય છે. પણ એ પદાર્થોને હું એ મારા છે અથવા હું પલટાવી શકું છું. એ પદાર્થ પ્રત્યે પણ જે અહંબુદ્ધિ છે, એકત્વ બુદ્ધિ છે, એને અભિપ્રાયની વાસનામાં અનંત પદાર્થોની વાસ્તવમાં શું છે? અહંબુદ્ધિ, અભેદ બુદ્ધિ. એક પરમાણુ માત્રમાં પણ એકત્વ બુદ્ધિ હોય એને ત્રણ લોકના સમસ્ત પદાર્થો પ્રત્યે ત્રૈકાલિક અભેદ બુદ્ધિ છે. અને એને લઈને એનો અનંત સંસાર છે, અને એને લઈને અનંત દુઃખી છે. આ બધી લોજિકલ વાતો છે. કેમ અનંત સંસાર છે હે ને? કસાયને લઈને અનંત સંસાર સંભવ જ નથી, કસાયનો એટલો બંધ થઈ શકતો જ નથી. હે કસાયોમાં તો અલ્પબંધ થાય, અનંતબંધનું કારણ શું છે? અભેદ બુદ્ધિ. આપણી અભિપ્રાયની વાસનામાં જે છે ને કે એકત્વ બુદ્ધિ જે ચાલે છે એક પરમાણુ લેવી, તો વાસનામાં તો એમ છે કે આખું લોક મારું થઈ જાય, આખું લોક મારા આજ્ઞામાં રહે. અભિપ્રાયની વાસના તો એટલી છે. તો એનાથી અનંત સંસારનું રહે છે, આપણું તાજો ને તાજો રહે છે. કેવી રીતે અનંત સંસાર તાજો રહે? એટલે પદાર્થો અનંત છે અને અનંત પદાર્થો એમાં આપણને અભેદ બુદ્ધિ છે, એટલે આપણી રખડ પટ્ટી ચાલુ રહેવાની છે. એ અપેક્ષા અનંત સંસાર છે અને એટલે જીવ અનંત દુઃખી છે. અનંત દુઃખી જે અનંત શબ્દ છે ને એ તમે કાલની ઓળખી લો. જ્યાં સુધી કાલે આવ્યું હતું બુદ્ધિજીના પ્રવચનમાં કે મિથ્યાત્વમાં જીવના મિથ્યાત્વ એમાં જીવના અનંત ભાવનો ગર્ભ છે. અનંત ભાવનો ગર્ભ છે એનો અર્થ અનંત સંસાર છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી અનંત દુઃખી કેવી રીતે છે? તો એક કાલ વાંચી લો અને એક સંખ્યા વાંચી લો. અનંતના છે ને, એક તો અનંતમાં સંખ્યાત અસંખ્યાત અનંત એક બે ત્રણ ચાર પાંચ એમાં સંખ્યામાં પણ અનંત શબ્દ લાગે અને કાલમાં બી અનંત શબ્દ લાગે, બરાબર છે? તો જ્યાં સુધી આ એક પદાર્થમાં અહમ બુદ્ધિ રહેશે ત્યાં સુધી અનંત પદાર્થોમાં અભિપ્રાયની વાસનામાં અનંત પદાર્થોની અભેદ બુદ્ધિ હોવાના કારણે એ વાસ્તવમાં એનો સંસાર અનંત કાળ વ્યાપે છે. અનંત કાળ સુધી રહે છે, ચારે ગતિમાં ત્રણેય કાળ બન્યો રહે છે, એ રીતે કાલ અપેક્ષા. અને અનંત દુઃખી કેવી રીતે? કેટલો દુઃખી છે? માની લો કે આપણને મિથ્યાત્વ ચાલી રહ્યું છે, ઉદાહરણમાં લો, ભલે કોઈ સમય દ્રષ્ટિ હોય અહીંયા મને પ્રોબ્લેમ નથી એનો, પણ માની લો કે આપણને મિથ્યાત્વ ચાલી રહ્યું છે તો આપણને એમ લાગે છે કે મને અનંત દુઃખ છે. કે આપણે દુઃખની તુલના પણ કસાયથી કરી, તીવ્રતા થઈ જાય તો દુઃખી અને મંદતા થઈ જાય તો સુખી. તો કે મિથ્યાત્વને લઈને જે દુઃખ ક્યારે પણ મટતું નથી, દુઃખ મટવાનું કોઈ કારણ આપણે, કારણ આપણી પાસે હાલ આપણને ખબર નથી અને ખબર પડે તો વિશ્વાસ નથી. બે ક્વોલિટી કહી ને, કયો જે દુઃખી થાય કે આ કારણની જે આજે મિથ્યાત્વ મટાડવાની જેની પાસે એની ખબર નથી, અને બીજો કોણ જે હોય એવું ખબર તો હોય પણ વિશ્વાસ નથી. આપણે કઈ ક્વોલિટીમાં આવીએ? આ બંનેમાંથી આપણે કયા પક્ષમાં આવીએ? તો ખબર નથી એ તો તમે ના કહી શકો, ગુરુદેવના શિષ્ય છો, તમને ખબર નથી એ તો તમને કહેવાનું રાઈટ જ નથી. આપણને ખબર નથી છતાં પણ અભાવ નથી કર્યો એનો અર્થ ખબર છે? એનો અર્થ કે વિશ્વાસ નથી. કોના પર? સર્વજ્ઞ ભગવાન પર, કેવલી પર, મુનિરાજો પર, હે ને, યતિ પર, ગુરુ પર, દેવ પર, શાસ્ત્ર પર, ગુરુદેવશ્રી પર, હેલો, અને અંતમાં આપણે આત્મા પર. આપણને આપણો વિશ્વાસ નથી એમ અહીંયા કહે. ખ્યાલ અનંત સંસારનો ભાવાસન કર્યો, અનંત સંસારો અને અનંત દુઃખો. આપણને મિથ્યાત્વ જનિત દુઃખની કલ્પના જ નથી. તમે વિચાર કરો કે ગમે એટલી કસાયો થાય, મંદ પડે તો સુખનો આભાસ, તીવ્ર હોય તો દુઃખ, પણ એક સમય પણ નિરાકુલતા ચેન મળે એવો કોઈ પ્રસંગ ક્યારેય ન આવે એનું નામ અનંત દુઃખ. હેલો, આજે મિથ્યાત્વનું વિક્રમ. અને આ બધી શ્રદ્ધાના દોષવાળી ગાથાઓ છે આ બધી. હવે કોઈ કહે કે ભાઈ ત્રૈકાલિક જે અભેદ બુદ્ધિનું અમને થોડું ઉદાહરણ આપો, કેમ કે ઉદાહરણ વગર તો આપણને ખ્યાલ આવતો નથી. હું તમને ઉદાહરણ આપું એટલે વાત બેસી જશે. કે કોઈ એવો એક વ્યક્તિ લઈ લો કે જે રિટાયર થાય, બરાબર છે, હવે એનું ઇન્ટરવ્યુ લો, એટલે તમને ત્રૈકાલિક અભેદ બુદ્ધિ છે ને એનું ભાવાસન થઈ જશે. ખ્યાલ આવશે સાહેબ? મળજો કોઈ બીજે રિટાયર હોય કે બસ હવે નથી ઓફિસ જવું કે નથી કોઈ જગ્યાએ, બસ હવે એને પૂછો કે ભાઈ તમે રિટાયર કેમ થયા, તો સૌથી પહેલા કહેશે કે અમે ઘણું કર્યું. ખ્યાલ આવે? ભૂતકાળની અભેદ બુદ્ધિ, બરાબર. અમે પેલા બહુ કર્યું, હવે બહુ કર્યું, અમે કર્યું એમ. પેલો પ્રશ્ન જોડજો કાલવાળો મારો, કયો પ્રશ્ન? મારી મારા ઘરમાં શું જરૂર છે, મારી મારા મંડળમાં શું જરૂર છે? હેલો, અમે ઘણું કર્યું પહેલા, એટલે ભૂતકાળના પદાર્થોમાં અભેદ બુદ્ધિ, ભૂતકાળના પદાર્થોમાં વર્તમાનમાં અભેદ બુદ્ધિ. સમજમાં આવે? બસ ઘણું કર્યું અને વર્તમાનમાં બધું બરાબર છે એમ. ભૂતકાળમાં એટલું કર્યું તો અમારું વર્તમાન તો સુધરે જ ને, અને ભવિષ્યમાં એની પણ વ્યવસ્થા છે. એમાં પાછો બીજો ભાવ છે. અને આ છે ને, આ ક્યારેક આ મને આવા ઉદાહરણ ક્યાંથી મળે કે આવું કોઈની સાથે વાતચીત ચાલતી હોય ને, એટલે સામાન્ય લૌકિક દ્રષ્ટિએ તો આમ જ વાત હોય, પણ મને હું જોડું અહીંયા કે આ જે ભાવ છે એમાં ક્યાંક ને ક્યાંક આ જીવમાં ક્યાંક ને ક્યાંક અંદરમાં અજ્ઞાન પોષાઈ રહ્યું છે. એ કહે કે જુઓ, અમે હવે ફ્યુચરની ભવિષ્યની અભેદબુદ્ધિ હે ને, તો એમ કહે કે અમે છોકરાઓને મોટા કર્યા, એમનું બહુ કેર કરી, એમને ભણાવ્યા, એટલે ભવિષ્યમાં મારું જોશે જ ને, છે વિશ્વાસ જોશે. અચ્છા, જોઈ શકે છે, બે પક્ષ મૂકજો. હલાવી હવે એ મારે ખોલવું નથી, કેમ કે આપણી પાસે આ બધા જે કઈ છે આ એક જ કલાકની મૂડી છે, એક દોઢ કલાકની તો કાલ નહીં. ખ્યાલ આવે છે આશીર્વાદ? પકડજો પ્રભુને, છે એવો વિશ્વાસ, પોસિબલ છે. તમારું ખેતર વેચીને ભણાવ્યો હોય, જે બી કર્યો હોય, અમેરિકા મોકલી દીધો હોય, તો એને કામ પડે, ડિલિવરી આવે ને એના ઘરમાં ત્યારે બોલાવે, તો એને ત્યાં નોકર મળતા નથી. એવી દશા છે ભાઈ, એ બોલાવે તો ઠીક, ના બોલાવે ને આપણે જવા તૈયાર છીએ. ખ્યાલ જે બી મારે એ કહું ને, એમાં વિસ્તાર નથી કર્યો. ટૂંકમાં આવે જ નથી કે ભવિષ્યમાં બી મારું આ ખબર રાખશે હે ને, કેવો નિશ્ચિંત થઈને બેઠો છે. આ પહાડના પ્રવૃત્તિમાં રિટાયર થયો, પરંતુ મિથ્યાત્વથી રિટાયર નથી થયો. મિથ્યાત્વથી રિટાયર થાય એને રિટાયરમેન્ટ કહે. મિથ્યાત્વથી રિટાયર થઈ જાય અને 96,000 રાણી અને 6 ખંડની પ્રવૃત્તિ ચાલતી હોય તો બી રિટાયર છે. આ છે ખેલ, આ છે રહસ્ય તત્વનું. આખી વાત પકડાય છે? ગજબ છે આ વસ્તુ, વિચાર કરવા જેવું છે. શું વાત ચાલતી હતી? ત્રૈકાલિક ઉદાહરણ આપ્યું ને, ભૂતકાળની યાદો, ભવિષ્યકાળના સપના, બધું વર્તમાનમાં હોય છે. આ ત્રૈકાલિક અભેદબુદ્ધિ બરાબર છે. આપણે રિટાયર થઈએ તો આપણને આ અહમ જે છે, બહારનું અહમ આપણને પર્યાયમાં, એટલે તો ક્રિયા માધ્યમ બધી હતી, પણ હવે શું? ભૂતકાળની યાદો કરીને એકત્વ બુદ્ધિનું પોષણ કરે અને ભવિષ્યના સપના જોઈ જોઈને અભેદ બુદ્ધિ કરે. આ ક્યારે કરે? વર્તમાનમાં કરે. એ રીતે ત્રૈકાલિક અભેદ બુદ્ધિ ચાલે છે. અને એને એમ સમજે છે કે મને બહુ નિશ્ચિત રહે છે, પણ એને ખ્યાલ નથી કર્મની વ્યવસ્થા, સ્વરૂપની વ્યવસ્થા કઈ જ ખ્યાલ નથી. કેવી થપાટ લાગે છે અને આ ખબર નહીં હોય તો કે રોતા નહીં આવડે, ગુરુજી તો કહે છે. હિંસિલામી ત્યાત્વ કી ગલતી નહીં, મોહ કી ગહેરાઈયાં મિટતી નહીં. હિમશિલામી ત્યાત્વ, એકદમ એમ લાગે કે બધું જ બરાબર છે અમારે હે ને. ભૂતકાળની પણ બરાબર વ્યવસ્થા હતી, અત્યારે છે ને, ભવિષ્યની બી થઈ જશે કે નહીં થાય, વસ્તુમાં સ્વરૂપ, વસ્તુના સ્વરૂપમાં જ નથી. તમને ઓળ ઉદાહરણ આપો કેવી નિશ્ચિતતા છે. હિમશિલા મિથ્યાત્વ કી ગલતી નહીં, બતાવું તમને એનું ભાવ હશે. કે માન લો કે આજે તો મલ્ટી સ્ટોરી બિલ્ડિંગો બને છે ને, 50 માળ, 100 માળ, આજે અક્ષયભાઈ છે ને, 50-50 માળના મકાનનો પ્રોજેક્ટ હોય છે ને. 50મા માળ લઈ લો આપણું ઉદાહરણ, ચલો 50મા માળ. હવે એની જે બાલ્કની હોય ને, કેવી હોય, મતલબ કે 6 ઇંચની દિવાલ હોય કે 8 ઇંચની હોય, બરાબર, જે બી હોય 8 ઇંચની દિવાલ હોય. હવે એમાં પાછું પ્રોટેક્શન તો કરવા દેતા નથી બિલ્ડર્સ, પેલી બહારમાં જાણીતું પેલા કેમ કેમનું શું બગડી જાય પેલું બિલ્ડિંગનું એલિવેશન, જે બી હોય એ પ્રમાણે કેજો અક્ષયભાઈ, એલિવેશન બગડી જાય, ન કરવા દે. સેફ્ટી જેવું કાંઈ નહીં, એ તો કે તમારે સાચવવાનું, આખો દિવસ છોકરાઓનું ધ્યાન રાખ્યા કરો અને એના બધા રસ્તા છે. હવે મારે એમાં નથી જવું, પણ એ બતાવું છે કે 6 ઇંચની જે પણ જે દિવાલ હોય છે એના પર છોકરું રમતું હોય, ખ્યાલ આવી ગયું, કેટલું નિશ્ચિંત થઈને રમતું હોય છે. કેમ કે મારું ઘર છે, મારી બાલ્કની છે, અને એને કોઈ બીજું ભાવ વાસન છે નહીં, આ તો મારું જ છે. નિશ્ચિંત થઈને એમાં રમતો હોય છે, બરાબર છે. એ નિશ્ચિંતતા એની યથાર્થ છે. તો આપણી નિશ્ચિંતતા યથાર્થ છે? હિંસિલામી ત્યાત્વ કી ગલતી નહીં, શાંતિથી એમ કે નિમિત્તું આપણને તો એટલી મહેનત કરી લીધી 50-60 વર્ષમાં કે આગળ તો મેં ઘણું કર્યું, એ કરી શકતો જ નથી. કર્યું તો શું કર્યું, એને અજ્ઞાન કર્યું, અને એ અજ્ઞાન કર્યું એ પણ એનો તને મહિમા આવે છે. એ હિમશીલા વિદ્યાત્વ કી ગલતી નહીં, મોહ કી ગહેરાઈ આ મીટતી નહીં. હે ને, બહારમાં એમ લાગે કે સોનગઢ જઈને રહે છે, રિટાયર પ્રભુભાઈ ઉદાહરણ છે. આપણે તો આમાં આપણે ઘટિત થઈએ છે કે નહીં એ જોવાનું. હલો, દરેકની વાત છે, મારી વાત છે, ભૂલમાં પણ મારા માટે વાત છે. એમાં તમને તમારી ભૂલ પકડાઈ જતી હોય તો સાબાશ. હું આ રીતે વિચારું છું. આજે સવારે બી આ દરરોજ વિચારું છું. 50 વાર આ ગાથા લીધી હશે, પણ હે ને, મેં આજે ઘરમાં પણ કહ્યું કે હું કોઈ પ્રવચન માટે ગાથા નથી. જયારે બી હું પહેલા શાસ્ત્ર ખોલું નિમિષભાઈ, તો એ રીતે ભલે આપણને ખ્યાલ છે મારે પ્રવચન કરવાનું છે, પણ એ રીતે ખોલું કે આમાં મારા માટે શું કીધું છે. પહેલા સ્થાપના કરી દેવાની, આજથી તમારે વાંચવા બેસો ને પહેલા સ્થાપના કરી દેવાની કે આમાં મારા માટે શું કીધું છે. એની ખોજ હોવી જોઈએ આપણને, અને એમાં તમારા માટે શું કીધું છે એના પર જો તમારું લક્ષ્ય ગયું ને, હે ને, તો સિદ્ધથી ઓછા નહીં બને, ગેરંટી. વાસ્તવમાં ભગવાનથી ઓછું બનવાનું તો પરવડે જ નહીં આપણને, પરવડે કઈ. ભગવાન બનવાની શક્તિ હોય હે ને, પર્યાયમાં અત્યારે એનું ઉદઘાટન કરવાની આપણી પાસે યોગ્યતા હોય, અને કુનકુન જેવા આચાર્ય દેવ, અમરચંદ્ર દેવ જેવા આચાર્ય દેવ, ગુરુદેવસિંહ જેવા મહાન પુરુષ આપણને આ વાત આમાં મારા માટે શું કીધું છે એ જો આપણને ખ્યાલમાં આવી જાય તો એને ભવ રહે, એને ભવ ન રહે. તો આ રીતે કહે છે કે વાસ્તવમાં ત્રૈકાલિક હવે બુદ્ધિ કરે છે અને નિશ્ચિંત થઈ અને સંસારમાં બન્યો રહે છે અને અનંત સંસારની રચના કરે છે અને હર સમય એક સમય પણ ચેનને પ્રાપ્ત ના થાય એવા અનંત દુઃખને આમંત્રણ આપે. આ એમ કહે છે. અહીંયા સુધી આ ગાથામાં આટલું જ કહેવું છે. હવે ચોથી જે લાસ્ટ લીટી છે ને, છઠ્ઠી લીટી પંક્તિ એ જ્ઞાની માટે કહી છે, એનું થોડું ભાવવાસન કરીને આગળ ચાલીશ. હે ને, આગળની આટલી વાત તો પાંચમી લીટીમાં સમેટી આચાર્ય દેવે. જો અયથાર્થ આત્મવિકલ્પ, ત્રૈકાલિક અભિબુદ્ધિ એટલે ખ્યાલ આવ્યો, હું આ છું, એ હું છું, એ મારું છે, હું એનો છું, ભૂતકાળમાં પણ હું એ છું, એ હતો, અને હું એ હતો, એ હું હતો. જરા પણ એને ભેદ બુદ્ધિ એને છૂટતી નથી. એ મારું હતું, હું એનો હતો, અને ભવિષ્યમાં પણ એ મારો જ રહેશે અને હું એનો જ રહીશ. મિથ્યાત્વને લઈને પર પદાર્થો સંબંધી આવી ગલત ફેરવી ખ્યાલ, અને આવી ગલત ફેમીના કારણે જ જીવનમાં ક્યારે પણ સુકૂન ના હોય. કેમ ના હોય? કેમ કે એમ થતું નથી, કેમ કે તું એ થતો નથી, એ તું થતો નથી. હવે કે છે, હવે આ ચોક લાસ્ટ પંક્તિમાં એમ કહે છે, ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે, એવો અનુભવ કરે નહીં, એવું માને નહીં કે હું ને હું એવું બધું માને નહીં. એ બધા ગપ્પા છે, બકવાસ છે. એ ખાનગી વાત કહું, બેનો તમને કહું, હે ને, ઓપનમાં ખાનગી વાત કહું, હે ને. પતિદેવ ઘરે આવે ને અને એમ કહે ને કે અહીંયા ખરીદી જમીન, અહીંયા આપણી પ્રોપર્ટી છે, તો તમારે શું કહેવાનું? બકવાટ નહીં કરો. ખરેખર બકવાટ છે આ, હે ને. અને આ બાજુ બી કહી દઉં, હે ને, બહેનો એમ કહે ને કરે કે આ રીતે બહુ સરસ રસોઈ બનાવી છે, આ ઘરને હું બરાબર વેલ મેન્ટેન રાખું છું, આ છે તે છે, તો શું કહેવાનું પ્રભુભાઈ? બકવાસ બંધ કરો. શું કહ્યું? રોટલા નહીં મળે ઇન્દ્રવદન ભાઈને, રોટલાની ચિંતા એમ કહ્યું નહીં ભાઈ. પાપ પુણ્ય પર ભરોસો હોવો જોઈએ અને આત્મા પર ભરોસો હોવો જોઈએ. શું બતાવો? બંને બતાવો. તમે જો બોલ્યા હોય તો હલા કે નહીં? તાત્કાલિક જવાબ, ઇન્સ્ટન્ટ જવાબની વાત છે અહીંયા, કાલે નહીં. હે ને, પાપ પુણ્યનો ભરોસો હોવો જોઈએ અને આત્માનો ભરોસો હોવો જોઈએ. બતાવો કઈ રીતે પ્રભુભાઈ? પાપનો ઉદય હોય તો 9% અને પુણ્યનો ઉદય હોય તો કોઈ ગમે તેવું રોકે તો એ આવે, પણ સાથે ધ્યાન રાખજો એ આવે એનાથી સુખ નથી મળતું, સુખ તો મોહના અભાવથી. હલાવે કે પાપ પુણ્યનો ભરોસો કરજો અને આત્માનો ભરોસો કરજો. શું પાપ પુણ્યથી રહિત છે આત્મા, એનાથી આત્માનું જીવન નથી. આત્મા જીવંત શક્તિથી જીવે છે, રોટલાથી નહીં. આ ભરોસાના બળ ઉપર પાપ પુણ્યનો ભરોસો ટકી શકે. પરમાર્થ હોય તો વ્યવહાર યથાર્થ હોય, પરમાર્થનું ભાન હોય તો વ્યવહાર યથાર્થ હોય, અને પરમાર્થની ખબર ના હોય તો વ્યવહારના નામે મિથ્યાતો જ હોય. ચલાવ્યું કે નહીં? આ બધા વાસ્તવમાં સૈદ્ધાંતિક કથનો છે. થોડો થોડો ખ્યાલ આવે તો એને પકડજો ભાઈ. હવે અંતિમ લીટીમાં શું જબરજસ્ત મેસેજ છે, ભૂતાર્થને જાણે, યથાર્થ જાણે. કોને? સાત તત્વ સ્વ અને પરને. યથાર્થ જાણે, યથાર્થ જાણે એટલે જ્ઞાની, જેને સ્વ પરનું યથાર્થ ભાન છે, જ્ઞાન છે. હે ઉપાધે ઘેની ચાલ એની પાસે છે. એ જીવ આવો વિકલ્પ ના કરે. પ્રસંગ તો હોય આવો, કયો? સંયોગમાં પદાર્થ આવવાનો, ઉદયો ફાટી નીકળવા, એ તો હોય. પરંતુ એક વાર પણ એવો અનુભવ ન આવે કે આમાં સુખ છે. હલાવ્યો કે નહીં? કસાયો તો મંદ પડે છે. અરે કસાયો તો એવી મંદ પડે છે કે નૈમિક રવિ જઈ આવે, પરંતુ સંસારનો એક તસુ ઓછો થતો નથી. હલાવ્યો કે નહીં? અરે જ્યાં સુધી આવી ભ્રાંતિ રહેશે ત્યાં સુધી કસાયના અભાવનો પ્રસંગ જ નહીં આવે. મંદ થઈ શકશે, મંદ કેટલી થઈ શકે? નૈમિક રવિ આવે, અભાવનો પ્રારંભ નહીં થાય. હેલો, આજે પણ આ જે ભેદ બુદ્ધિ રહે છે ને, એ જન્મદાતા છે કસાયનો. કસાયમાં જીવ બની રહે, જેવી મર્યાદિત તો મર્યાદિત કસાય શક્તિમાં એમાં એમાં ભરાયેલો રહે, એ કામ કોણ કરે છે? અભેદ બુદ્ધિ. અભેદ બુદ્ધિ મટી જાય હે ને, આમી કસાય, જે કસાયનું ફળ અલ અલ્પ સંસાર, અને મિથ્યાત્વનું ફળ અનંત સંસાર. હેલો, અને મિથ્યાત્વ ચાલ્યું જાય તો એ કસાયમાં તાકાત નથી. આવા છતાં બી કે મારા સંસારને વધારે, મારા ભાવને વધારે. શું ગજબ છે આત્મા સમ્યક દર્શનની અહીંયા પ્રાપ્તિનું! કેટલું મહત્વપૂર્ણ મહાત્મ્ય છે, શું મહત્વપૂર્ણ કાર્ય છે, નિયમરૂપ કાર્ય. પણ એ પણ નિયમસારમાં નિયમ શબ્દ શું કહે છે ખ્યાલ છે? આ સિદ્ધ બતાવ, નિયમસાર આટલું બધું ચાલ્યું ગયું, 87 પ્રવચન ચાલ્યા ગયા. નિયમસારમાં નિયમ શબ્દનો શું અર્થ? નિયમથી કરવા યોગ્ય કાર્ય કર્યું છે. નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન ને નિશ્ચય ચારિત્ર નિયમરૂપથી પ્રતિજ્ઞાવત કરવા યોગ્ય કાર્ય. હલા, એ કાર્ય છે કરવા યોગ્ય. વ્યવહાર અર્થતંત્ર નિયમરૂપ કરવા યોગ્ય નથી. વચ્ચે આવે રસ્તામાં અપાદરૂપ આવે, પણ પરમાર્થ કાર્ય નથી. એ છે. હવે જો ભૂતાર્થને જાણે જ્ઞાની, એ વિકલ્પ ના કરે, એવો અનુભવ ના કરે, એવું એને ક્યારે બી અનુભવમાં ના આવે કે આ હું હું, તો કેવું અનુભવમાં આવે? જેને વાસ્તવમાં સાત તત્વની યથાર્થ શ્રદ્ધા હોય. હવે એ પણ લખ્યું છે, જો આગળ એમાં પહેલા અગ્નિ અને ઈંધન એનું ઉદાહરણ આપ્યું. ઉદાહરણ નથી વાંચતું, હવે આ સભામાં ઉદાહરણ આપવાની જરૂર નથી, ડાયરેક્ટ લઈ શકાય છે. બરાબર છે ને? ઈંધન છે એ અગ્નિ નથી, અગ્નિ છે ઈંધન નથી. એટલામાં તમને ઉદાહરણ સમજાવી ગયું છે. જેને વાસ્તવમાં જળ અને ચેતનનું જે ભેદ છે, જળ અને ચેતનની ભિન્નતા છે, એ લક્ષણ દ્વારા જેને અનુભવમાં આવી ગયું હોય, એ પદાર્થને કેવી રીતે એમ કહે કે હું આ છું ને એ હું છું? તો પછી કેવી રીતે અનુભવ કરે? તો એ લખ્યું છે, હું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્ય મૂળ સ્વરૂપ નથી. મળ્યું? ત્યાંથી વાંચું છું. તો પછી હું કોણ છું? હું તો હું જ છું, એવું લખ્યું. અને પર એ તો એ જ છે, એ નથી એમ બી નહીં, એ બી એની પૂરી સત્તા એ છે, અને હું મારી પૂરી સત્તા એ છું. દરેક દ્રવ્યને પોતપોતાની સત્તામાં કાયમ ટકેલા છે. બરાબર? હું આ લખ્યું જબરજસ્ત, હું આ પરદ્રવ્ય નથી અને પરદ્રવ્ય ભોજરૂપ નથી. પછી શું? એ પરદ્રવ્ય મારું નથી અને હું એનો નથી, તો હું કોનો છું? ખ્યાલ આવે બેટા? ખ્યાલ આજે જ આવ્યો, ખ્યાલ આવે છે? પકડ, એટલે તો ખ્યાલમાં આવે ને, કોઈ સારી વાત છે. હા, એ શું કહે છે? પરદ્રવ્ય મારું નથી, એ મારું નથી, હું એનું નથી. બરાબર છે, તો હું કોનો છું, પિતાનો કે પત્નીનો? હું મારો જ છું, એનો જ છે. જો એ હું નથી, પદ્રવ્ય મારું નથી અને હું પદ્રવ્ય નથી, એમાં વાસ્તવમાં સ્વરૂપનો બોધ કરાય, અને એ મારા નથી, હું એનો નથી, એવા સંબંધનો નિષેધ કરાય. ચલો એમ હું નથી, એ હું, એ નથી, એ હું, એ હું નથી, પણ એ મારા ખરા કે નહીં? તો કે કોઈ સંબંધ નથી. એક લોજિક આ કે તારા છે, અમે તમને હજાર લોજિક આપીએ કે તારા નથી. આ ચેલેન્જ છે, બોલતા તો મેં બોલી દીધું છે, પણ આ ચેલેન્જ છે. આખી સભામાંથી એ મારા છે, એ પતિ મારો છે, એ પુત્ર મારો છે, એને પત્ની મારી છે, એને એનું એક લોજિક બતાવો કે તમારું કહી શકાય. એક લોજિક બતાવો પ્રભુભાઈ, કઈ રીતે કહી શકાય? કોઈ એક તો આધાર આપો કે એને હું મારું કહું, કે સાત ફેરા ભર્યા એ કઈ આધાર છે? હલાવે કે નહીં? રજીસ્ટર્ડ લગ્ન કર્યા કોઈ આધાર છે? આધાર તો એને કહેવાય કે એ તમારું દુઃખ લઈ શકે, એ તમારું આયુ વધારી શકે, એ તમારે તમને મોક્ષમાં તમને લઈ જઈ શકે અને એ તમને સંસારમાં રખડાવી શકે. તો આમાંથી એક કાર્ય કરવા માટે સમર્થ નથી. આ વસ્તુનું સ્વરૂપ છે, આ ત્રૈકાલિક કાનૂન છે, બરાબર છે? તો પછી મારું કેમ કહું? અરે મારું કહેવાનું શું મતલબ છે? ફકીરમાં આવે, મારું કહેવાનું લોજિક નથી આપણી પાસે, તો પછી મારું નહીં કહેવાનું, મારું નહીં માનવાનું. મારું કહેવાનું આવે તો વ્યવહારથી કહેજો ને વ્યવહારથી માનજો, એના ઝઘડા નહીં કરતા, પણ પરમાર્થથી મારું નથી એમ માનજો. જે વાત શ્રદ્ધામાં લેવાની હોય એ કથનમાં ના લાવવી, અને જે કથનમાં કહેવાની હોય એ શ્રદ્ધામાં ના લાવવી. ના ખ્યાલ આવ, આપણે ઉલટું કરીએ છીએ, હેલો? જે શ્રદ્ધામાં લાવવાની હોય એ કથનમાં કહીએ છીએ, હેલો? અને જે કથનમાં લાવવાની હોય એ શ્રદ્ધામાં રાખીએ છીએ. આવી ભૂલ કરીએ છીએ કે નહીં? આનું નામ માયાશલ્ય. ઇન્દ્રવદનભાઈ, પંકજભાઈ, તમે માયાશલ્ય, આ માયાચારી છે. માનો કે મને કોઈ પૂછે કે ભાઈ તમે કેવી રીતે આવે, હે ને, મલાડથી કેવી રીતે આવો છો, કેવી રીતે આવો છો, તો એને શું કહું? હું તો મારી ક્રિયાવર્તી શક્તિથી આવું. અરે ખરેખર તો એ જવાબ ખોટો છે. અધ્યાત્મિક રીતે હું તો આવતો જ નથી, પાર્લામાં હું ક્યારે આવ્યો જ નથી, હું મારા સ્વક્ષેત્રની બહાર આવતો જ નથી, હું લોકાકાશમાં હું ક્યારે બી મારા ક્ષેત્રને છોડીને જતો જ નથી. અગર તારે ઊંચી વાત કરવી હોય તો એટલી ઊંચી વાત કરે. ક્રિયાવર્તી શક્તિના કારણે આવ્યો છું, એ બી ક્રિયાવર્તી શક્તિનું મલિન પરિણામ છે. ક્રિયાવર્તી શક્તિનું શુદ્ધ પરિણામ સ્થિરતા છે. નામ ક્રિયાવર્તી શક્તિ, પણ એનું શુદ્ધ પરિણામ સ્થિરતા છે. ક્રિયાવર્તી શક્તિનું શુદ્ધ પરિણામ કોને છે? સિદ્ધ ભગવંતોને. કોને નથી? એકેન્દ્રથી લઈને અર્યન ભગવાન સુધી 14 ગુણસ્તર વાળા જીવોને ક્રિયાવર્તી શક્તિનું, પ્રદેશ શક્તિ આદિનું મલિન પરિણામ. વાત બીજી ચાલતી હતી, વિસ્મરણ કઈ વાત ચાલતી હતી? ક્રિયાવર્તી, હા, પેલી એનો જવાબ આપવાની ખોટી આદત. હું તો ક્રિયાવર્તી શક્તિના કારણે, એની તો શ્રદ્ધા કરવાની હતી, બરાબર છે? અને કથનમાં એમ કહેવાનું હતું કે ભાઈ હું કારથી આવું છું, એ રીતે આવું છું, કથન એ રીતે હોય. હેલા આપણે શું કરીએ છીએ? ક્રિયાવર્તી શક્તિ આવું આવું છે એમ કથન કરીએ છીએ, અને માનીએ એમ છે કે હું તો ગાડીથી આવું છું, અને 1 કરોડની ગાડીથી આવું છું, લેટેસ્ટ ગાડીથી આવું છું, બધું પાણીમાં છું. માનવામાં એમ છે અને કથનમાં ઉલટું છે, તો કે માયા ચાલી છે. કથન તો નિમિત્તની પ્રધાનતાથી હોય છે, અને વ્યવહારમાં કથન તો નિમિત્તની મુખ્યતાથી હોય છે, અને એમાં ઉપાદાન દેખાઈ જાય તો સમજી લેવાનું કે તારી ભવ્યતા ખીલી ગઈ. કાલે બહુ ચર્ચા થઈ હતી અક્ષયભાઈ, એક કલાક જેવી આ બાબતમાં ચર્ચા થઈ હતી. એના લોકવ્યવહારમાં તો એવી જ વ્યવસ્થા હશે, એના પ્રયોજનમાં એ જ હશે, પણ એ નિમિત્ત નૈમિત્તિક જ કાર્ય દેખાશે. તમને ક્યાંય બી જાઓ અને એમાં તમને ઉપાદાન દેખાઈ ગયું તો અહંકાર તૂટી જશે, એને કરતા કર્મનું અજ્ઞાન બાકી જશે, એટલું મોટું કામ થાય. આ ત્રૈકાલિક નિયમ અહીંયા કયો, શું કયો? હું આ છું, હું આ નથી, હું પરદ્રવ્ય નું નથી, પરદ્રવ્ય મારું નથી, એટલે સંબંધ નો નિષેધ કરે. અને હવે ત્રણે કાળ લગાવી દો, ભૂતકાળમાં મારું હતું નહીં, હું એનો હતો નહીં, અને એ હું એ મારો હતો નહીં, તો હું કોનો હતો? હું મારો જ હતો, એનો જ હતો. અને ભવિષ્યમાં એ મારું થશે નહીં, હું એનો થઈશ નહીં, તો હું કોનો રહીશ? જડ જડ ભાવે પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. આ ત્રૈકાલિક કાનૂન છે. શ્રીમદજી ના ભક્તો એટલા ગમે છે, રોજ સમજવા જેવા, અપનાવા જેવા છે, હે ને? જીવ પર કરુણાનું એક પદ છે, કયું? ઝડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈ દી ક્યારે કદી. કેવી ભાવના ભાવે, હે ને? આ પૈસામાં સમર્થ બની જાય, આ બુદ્ધિમાં સમર્થ બની જાય, એવું કઈ નહીં ભાવના. આ નિરોગી રહે એવી કોઈ નહીં ભાવના. કેવી ભાવના? જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ મારા તમામ મિત્રોને, મારા સર્વ જીવોને આવો અનુભવ ન થાય. બસ આવો અનુભવ ન થાય નો અર્થ ખબર છે? જેને આવો અનુભવ ના થાય એને અનંત દુઃખનું, એનું ફ્યુચરમાં અનંત સુખ આવવાનું છે. અનંત દુઃખ મટવાનું છે અને એના ફ્યુચરમાં અનંત સુખ આવવાનું છે. એનું અત્યારે બુકિંગ થઈ ગયું, આવો અનુભવ થયો. તમે કોઈના માટે અનુભવ કરો તો કેવો કરો? ક્યારે કઈ ખ્યાત જ ગયો. તીર્થંકર ગોત્ર નો બંધ થાય છે. ગુરુદેવજી તો પાછા એમ કહે કે આવા ભાવથી તીર્થંકર ગોત્ર નો બંધ થાય છે, એને આનાથી મુક્તિ નથી મળતી. બંધ થાય છે આ ભાવથી પણ ભાવ ભાવના આવે, રાગ આવે તો વિતરાગ થવાનો આવે. અને બધા જીવો વિતરાગ થાય એવો આવે. અને એવો ભાવ સાચી રીતે આવ્યો ક્યારે કહેવાય? બધું શીખવાડવું પડે છે. આપણને ખાલી ખાલી વાણીમાં આવ્યું, ખાલી ચિંતનમાં આવ્યું તો આ ભાવ આવ્યું ના કહેવાય. ખરેખર સાચો ભાવ આવ્યો ક્યારે કહેવાય? કે જયારે આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ વિતરાગતામાં સુખ છે, રાગમાં દુઃખ છે, કોઈ જીવ રાગથી દુઃખી ના થાય, તો આપણા જીવનનું ટોટલ એટીટ્યુડ જે છે એવું ક્યારે ના હોવું જોઈએ કે સમાવાળા જીવની કસાય ભડકે, તો સમજી લેવાનું કે તારું જીવન ભલે પછી તમને ઘાળ આપે, નિંદા કરે, તમને મૂરખ કહે, તમને જે કેવો એ કહે, પણ છતાં સામે એવું એટીટ્યુડ આપણું ના હોવું જોઈએ કે એની કસાય ભડકે અને કદાચ એવા શબ્દો ના બોલાઈ જાય કે જેથી આ ક્ષેત્ર છોડીને ચાલી જાય. આ છે પ્રભાવના અંગ, આ છે વાત્સલ્ય અંગ, આ છે આઠ અંગ. આમાં આઠે અંગ ઉતરે છે ભાઈ, બહુ બધી વાતો છે. વાત સમજમાં આવે છે કે નહીં આવે છે? વાત બેસે છે? સેકન્ડ પ્રશ્ન. હેલો, આ એ રીતની વસ્તુ છે. જો તો જો આ પરદ્રવ્ય મારું પહેલા હતું નહીં, આ પરદ્રવ્યનું પહેલા હતો નહીં, મારું હું જ પહેલા હતો. પરદ્રવ્યનું પરદ્રવ્ય પહેલા હતું, આ પરદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહીં, હે ને? તું આશા છોડી દે, અપેક્ષા છોડી દે, તારે જરૂર બી નથી, હે ને? તારું થશે નહીં, ત્રણ કાળે નહીં થાય એવી ગેરંટી આપશે. હમણાં તરત લઈશું હમણાં આપણે કલશ, બરાબર છે? એનો હું ભવિષ્યમાં થઈશ નહીં, એટલે તારે કોઈ સંબંધ સિદ્ધ થતો નથી, શિવસ્વામીનો આધાર આધે તારે કોઈ બી તારું દાયિત્વ બનતું નથી, તારે ચિંતા કરવાનું કોઈ કારણ સ્વરૂપમાં નથી. સૃષ્ટિ એ ચાહે છે, વસ્તુનું સ્વરૂપ એ ચાહે છે કે આ જીવને મોહ ના થાય. આ જીવ વસ્તુ સ્વરૂપ કે સૃષ્ટિના વિરુદ્ધમાં વિચાર કરીને, પ્રકૃતિ વિરુદ્ધ કૃત્ય કરીને એટલો મોટો અપરાધ કરે છે કે પોતાની પર્યાયને અનંત દુઃખનો વાસો આવે છે. એનાથી મોટું કલંક કેવું હોઈ શકે? એનાથી મોટો દુશ્મન કોણ હોઈ શકે? આપણો દુશ્મન કોણ હે ને? પાકિસ્તાન કે અફઘાનિસ્તાન? હું પૂછું, ખ્યાલ આવે છે? આ રાજકારણ છે અહીંયા. અહીંયા તો ગુડ પોલિટિક્સ છે ભાઈ. વિચાર કર્યો, અદભુત માર્ગ છે. જો હું મારો ભવિષ્યમાં થઈશ, હું તો ભવિષ્યમાં મારો જ રહીશ, મારો થઈને જ રહીશ, હે ને? અને ભૂતકાળમાં હું મારો જ હતો, હું તો હું જ છું, હું જ છું. બસ વાત પતી ગઈ. આવો સ્વદ્રવ્યમાં જ આ નિર્ણયથી આવા ભેદ ધ્યાનથી અહીંયા શું કહે છે, આવો જે સ્વદ્રવ્યમાં જે સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે, આત્મવિકલ્પ એટલે આવો જે સત્યાર્થ એટલે પોતાનો અનુભવ થાય છે, એ જીવ પ્રતિબુદ્ધ છે, આ પ્રતિબુદ્ધ જીવની પહેચાન છે, આવો જીવ સુખી થઈ શકે છે, આ સિવાય કોઈ જીવ વિશ્વમાં સુખી હોય નહીં. ગમે એટલું હોય ને, આજે તો આવ્યું હતું ને વિદ્વાનની પરિભાષા, બહુ શાસ્ત્રો આવડે એ વિદ્વાન નહીં, પોતાના દ્રવ્યને પોતાના ભગવાન આત્માને પરમ નિસલ્ય તરીકે જુએ, એ જ વિદ્વત્તા છે, એ જ ટેલેન્ટ છે. હું તમને આ વાતની બરાબર હે ને પહેચાન કરાવી દઉં, આ વાતને બરાબર ખોલી દઉં, એનું નામ ટેલેન્ટ નહીં. ટેલેન્ટ કોને કહેવાય? ટેલેન્ટ વ્યક્તિ કોને કહેવાય કે આ પરમ નિસલ્ય સ્વરૂપ પોતાને જણાય, પોતે એને શ્રદ્ધા કરે, તો એ ટેલેન્ટ. એટલે એ જ હોશિયાર, એ જ એજ્યુકેટેડ. ઘણા લોકો એન્જિનિયર ડોક્ટર હશે ને, અચ્છા કોઈ ડોક્ટર તો હશે જઈ, મારું બેન તો છે, એ તો મને ખ્યાલ આવ્યો કાલે, બરાબર. તમે ડોક્ટરેટ કર્યું છે, ગુરદેવસિંહ ચાર ચોપડી ભણ્યા છે, તો બંનેમાં એજ્યુકેટેડ. ભારે છે ને પ્રશ્ન, બંનેમાં ભણેલું કોણ? કેમ ખ્યાલ આવ્યો તમને? આખું લોજિક, દેહ અને આત્મા ભિન્ન છે એમ જે જાણે, એ જ વાસ્તવમાં એજ્યુકેટેડ છે, એ જ શિક્ષિત છે, અને એ જ વાસ્તવમાં એવો અનુભવ કરે, અને એ પ્રમાણે હે ને અલ્પ અલ્પ તો અલ્પ એટલો આનંદનો સ્વાદ લે, તો એટલો દીક્ષિત છે, દક્ષ છે,
કાર્ય,
કેમકે એનું લક્ષ્ય છે લક્ષિત થઈ ગયું, એટલે એને મુનિ દશા આવવાની જ છે, અને એ જીવ મોક્ષે જવાનું છે. આ બધા ગેરંટીના કામ છે, બાકી બહારમાં તો કોઈ ગેરંટી છે જ નહીં. બહારમાં તો ગેરંટી નથી, કેવી ગેરંટી? અને આ ગેરંટી છે, સમજો, વિચાર કરજો, નક્કી કરી લે, સમજો. હા, તો આવો જે સ્વદ્રવ્યમાં સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે, તે જ પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેનાથી તે ઓળખાય છે, એવી સુંદર વાત કરી. અને આ વાત કર્યા પછી હજુ બી એમનું મન નથી બનાવ્યું આચાર્ય અમૃતચંદ્ર દેવનું, તો આગળ વધો. ચલો, એક કલશ હે ને, આજે બી આવ્યું હતું કે આ કસાયને છોડ, તું છોડ હવે, હે ને, શાંતિ બાળી રહ્યું છે તો કોને છોડવાનું? વેપારને આવ્યું તે બધી વાતો, કદાચ ભાષા ઇધર ઉધર હોઈ શકે, ભાવમાં ફરક નથી. છોડ આ કસાય, કસાય શાંતિ બાળે છે તારી, કોને છોડવાની વાત કરી હતી? ધંધાને છોડવાની? કેમ ધંધાને છોડવાની વાત કેમ ના કરી? બોલો ફટાફટ. કેમને છોડી શકતો જ નથી, એનું ગ્રહણે નથી અને એનો ત્યાગે નથી. તે ગ્રહણ કર્યું છે તો સ્વભાવને ભૂલીને હે ને કસાયને ગ્રહણ કરી છે, તો સ્વભાવના આધાર લઈ અનુભૂતિ કરી અને પેલી ઉપાધિ બુદ્ધિ છોડી દે. આ વાત બી હતી, જ્ઞાનીને પહેલા ઉપાધિ બુદ્ધિપૂર્વકનો રાગ જાય છે અને પછી અસ્થિરતાનો રાગ રહે છે, એને તેને નિપટતા આવડે છે. હલાવે કે નહીં? ઉપાધિ બુદ્ધિ નહીં છૂટી હોય તો તમને ગમે એટલી કસાયની મનતા આપતી હશે તો તેને તને નિપટતા નહીં આવડે. એમાં 100% ધર્મ માન્યા વગર નહીં રહીશ હે ને, અને એમાં વાસ્તવમાં તું ધર્મ માનીશ તો ગુરુદેવશ્રી પ્રવચન સારમાં કહે છે કે તને પંચેન્દ્રિયને ભોગવવાની વાસના છે, પંચેન્દ્રના ભોગ ભોગવવાની વાસના છે. કેમ? કેમ કે પુણ્યમાં ધર્મ માને છે અને એનું ફળ પાંચ ઇન્દ્રિયના વિષયની સામગ્રી માને છે, એટલે તને ઊંડે ઊંડે પણ પાંચ ઇન્દ્રિયના ભોગની વાસના છે. કેવી સિદ્ધિ કરે છે આપણને એના પરથી મન ઉઠી જાય આ બધા આપણા બાહ્ય જીવન પર, એવી જાતની જ્ઞાનીની શૈલી હોય છે નિરૂપણ. છતાં બી આ જરા પણ એનું મિથ્યાત્વ હલે નહીં, આની સોચમાં જરા પણ ફેરફાર આવે નહીં. હેલાવે કે નહીં? જો એવો સુભટ હોય, વ્યંગાત્મક છે, બહાદુર ના કહેવાય, મૂરખ હોય, તો એનું નામ છે અપ્રતિબુદ્ધ. એને કહે છે કે તું મોહ છોડ, આ મોહે તારી સાથે શું કર્યું છે તને ખ્યાલ છે? આ મોહના કારણે તું કેવી કેવી ચીજોને પામે છે તને ખ્યાલ છે? હવે જો કે છે, ત્યજતુ જગદિદાનીમ મોહમાં જન્મ લીધમ, રસયતુ રસિકાનામ रोचनम ज्ञानमुद्यत यकथमपि नात्मा अनात्मना साकमेक किल कलयति काले कापि तादात्मवृत्तिं। भजन से ना किल कलयति काले कापि तादात्मवृत्तिं, क्यारे पण कोई वस्तु तारी थसे नहीं है ने, तू एनो थईस नहीं। आ वास्तव में दिव्य ध्वनि आकाशवाणी आकाशवाणी थी थयेली जाहेरात छे, दिव्य ध्वनि में थयेली आ जाहेरात छे, आ मेसेज छे। कुनकुन देव जो मोटा मेसेंजर नो मेसेज छे, ख्याल में आवे छे के नहीं? आ से भाई ध्यान रख, ध्यान आपवा जेवू छे। क्यांथी कहे छे? जुओ त्याजे तू जगत विदानी तू शांति थी समझो, आपणी पासे 5-7 मिनिट छे, बराबर छे? जो आजे रविवारे कोई ना पर कोई ब्लेम नहीं करवा, केम के पार्ला मंडळे एवी व्यवस्था करी आपी दे के आजे कोई उतावळ आपणने होय नहीं, एटलू पुण्य लईने आव्या छे आप, बराबर छे के नहीं? काले मैं बात मने कीधी ने अक्षयभाई, में तो केटली व्यवस्था करे छे मंडळ के आ जीव अहींया रहे एना माटे घरे जईने तमारे कोई काम ना करवू पड़े, भोजन आदि नी व्यवस्था ना करवी पड़े, एनी व्यवस्था भी अहींया कई किंमत ऊपर स्वाध्याय करवानी तैयारी से आवी जाओ, ए नाथी वधारे पुण्य शू होय छे? समझ में आवे छे के नहीं? ए नाथी वधारे पुण्य शू जोईए छे जीवने? के आपणे स्वाध्याय करवानो मौको मळे, एनो स्कोप रहे, ए नाथी बीजू कोई पुण्य होय ते बीजू कोई पुण्य छे ज नहीं अध्यात्म मां तो। समझो एटले छे जगत अर्थात जगतना जीवो अनादि संसारथी माडीने आज सुधी अनुभव करेला मोहने हवे तो छोड़ो, है ने? एनो अनुभव छे के नहीं तमने? शू अनुभव छे? के आ मोहने लईने मारी घणी फजेती थई छे, आ मोहने लईने हुं बदनाम थयो छुं, है ने? एवा एवा नाम पड्या छे, कागड़ा अने कीड़ा मकोड़ा एवा नामने धारण कर्या छे, कोने लईने? आ मोहने लईने, अने एटलो मूर्ख बन्यो छुं કે મેં અનાદિકાલથી કેટલા પદાર્થોને અનંત પદાર્થોને મારા માન્યા, પણ આજ આજ આજે એક બી પદાર્થ મારો થઈને રહ્યો નહીં, એ નાથી વધારે વાસ્તવમાં મોહ છોડવા જેવો છે, એનાથી વધારે શું પ્રમાણ આપો? આ તો આપણને અનુભવમાં છે, આપણને એવું ભ્રમ છે કે મારો દીકરો મારી આજ્ઞામાં છે, ક્યારે બી કોઈ કોઈના આજ્ઞામાં રહેતું નથી, એ વસ્તુનું સ્વરૂપ છે। કોઈ આજ્ઞામાં રહે એવો કોઈ પ્રસંગ આવે તો શું સમજવાનું છે ને? એ તો પુણ્યના ઉદયમાં પરિસ્થિતિ છે, કાગડાને ઉડવા અને દાડીને તૂટવા એવી વ્યવસ્થા છે, એમાં ભ્રમ ના થવો જોઈએ, તમારા કહેવાથી તમારા આજ્ઞામાં છે એમ નહીં। અને પંડિત ટોડરમાંથી તો કહે છે કે ભલે હોય ચાલ માની લીધું કે તારે સુખ છે, પણ એવી પરિસ્થિતિ કાયમ રહેતી નથી, એનું શું? એનું શું? હેલાવે કે નહીં? શું ગજબ લોજિક છે! એક વાર તારી વાત અમે રાખી લઈએ છે, પણ આ ઉપસ્થિતિ કાયમી રહેતી નથી, એટલા માટે વાસ્તવમાં ઉપાય તો અન્યથા છે, બીજો ઉપાય છે, તું જે માને જે ઉપાય નથી। શું બાકી રાખ્યું છે મોહે તને બદનામ કરવામાં અને વાસ્તવમાં રખડાવવામાં? આપણી વેપારી ભાષામાં કહીએ તો મોહે તો કોણી પર ગોળ લગાવવા જેવું કામ કરે છે। ખ્યાલ આવે બેટા? હવે નવા છોકરાને ખ્યાલ આવે કોણી પર ગોળ લગાવવા એટલે શું? કોણી છે ને, કોણી એના પર ગોળ લગાવી દીધું આજે ઘરે, પછી ખાય ને બતાવ, દેખાશે ખરું, મારી નજદીક છે મારી કોણી પર છે એમ બી દેખાશે, ખવાશે એનું શું? એક એક ઉદાહરણ બી આપણા એ પક્ષમાં આવે છે કે મોં છોડ, અને વસ્તુનું સ્વરૂપ આપણા પક્ષમાં છે, એને પૂરી વ્યવસ્થા આપણા પક્ષમાં છે કે આપણે એને મોહ કરવાની જરૂર નથી, તો કોઈને એમ થાય કે પછી હવે આ બધું ના કરવું, મોહ નહીં કરવો તો પછી કશું જ ના રહ્યું, તો હવે કરવું શું? બોલો આશીષભાઈ, મેં કાલ તમને સારું કર્યું, શું કરવું? લિસ્ટ કરો, હું તો મનામાં રોજ યાદ કરાવું, આપણે તો લિસ્ટ કરો, અને લિસ્ટ નથી ફાવતો, એવો હનો રહે છે કે એને આરામ નથી જોયતો, હે ને? છોકરાઓ કહે કે પપ્પા ઘરે બેસો બધું બરાબર ચાલે છે, પરંતુ પૂરું લિસ્ટ બનાવે, એને આને ફોલોઅપ કરવું, આને ફોલોઅપ કરવું, આને ફોલોઅપ કરવું, આને ફોલોઅપ કરવું, પરેશાન થઈ જાય, થાય છે કેમ કે એને સુખી થવું જ નથી, અને જે દુઃખના કારણ છે એને સુખના માનીને તું કરે છે તો સુખી કેવી રીતે થઈ છે? હે ને, સમય તો નજીક આવી રહ્યો છે, હે ને? એમ છે તો પછી શું કરવાનું? અહીંયા શું કહ્યું છે સાંભળો. એ તો પહેલા તો એ તો મેં તમને એક લીટીમાં કહ્યું કે રિસ્ટ કરો. અહીંયા શું કહ્યું? રસિક જનોને રૂચિકર, ઉદય થઈ રહેલું જે જ્ઞાન છે તેને આસ્વાદ. રસિકજન એટલે શું? જ્ઞાની, સમ્યક દ્રષ્ટિ. એને જે આત્મા રૂચ્યો છે અને રૂચિ કરી અને જે જ્ઞાનના આસ્વાદમાં એમને સ્થિરતામાં નિશ્ચિંતતામાં રહે છે. કેમ નિશ્ચિંતામાં રહે છે? કેમ કે એમને ખ્યાલ આવી ગયો છે કે જીવત્વ શક્તિથી જીવે છે, અસ્તિત્વ શક્તિથી ટકે છે, અને આ શક્તિઓથી અભેદ હું છું. અને આ શક્તિ કોને કહેવાય? કે જે દ્રવ્યના આશ્રયમાં કાયમ રહે, બરાબર છે, અને હર પર્યાયમાં મોજૂદ રહે, બરાબર, પૂરા ક્ષેત્રમાં અને પૂરી પર્યાયમાં રહે, હે ને? અને એનું અધિષ્ઠાતા આધારભૂત હું છું. ગુરુના સમૂહને દ્રવ્ય કહે છે. અમે આ વસ્તુની સિદ્ધિ કરી છે, આ વાતને સાધી છે, એને જે સિદ્ધાંતો કહ્યા છે અમે સાધીને બેઠા છીએ, એનું નામ સમ્યક દ્રષ્ટિ. એટલે અમે આ જ્ઞાનનો આસ્વાદ કરીએ છીએ. આસ્વાદ કરીએ છીએ એટલે, હે ને, જ્ઞાન અમારું વિચલિત થતું નથી. સર્વને જાણવા છતાં એ વિચલિત થતું નથી. ચૈતન્ય તત્વ કે ભીતર પરિપૂર્ણ જ્ઞાન કા સાગર, નિજ પરિણતિ પ્રમોદિત હો તો ભર લો અનુભવ કી ઘાગર. ખ્યાલ માં આવે ને કેવો જબરદસ્ત છે ચૈતન્ય પ્રભુ, કેવું આપણું સ્વરૂપ છે. અપને સ્વભાવ કો તો થોડા સા તુમ જાનો, નહીં બદલો, અપને સ્વભાવ કો તો અબ તો તુમ જાનો. ક્યાં જાણીએ, શું જાણીએ? હું એક ત્રિકાલી ધ્રુવ છું, અપને કો તો પહેચાનો. ગજબ છે દત્તાત્રેયનું જે વિધાન છે ને, એની આ જયમાલા છે. પવૈયાજી લખી છેલ્લે બી બહુ સુંદર વાત લખે છે. અબ રચા હૃદય રંગોલી, સમાપ્ત કરું છું આ પંક્તિ બોલીને. અબ રચા હૃદય રંગોલી, અને હવે રંગોળી ભરી દે તારા હૃદયમાં. કેમ? સમકિત કા સ્વાગત કર લો, મિથ્યાત્વ મોહ કી સારી કાલુષતા અબ તો હર લો. મોને છોડી દે ને તો બહુ ભારે પડશે, બહુ મોંઘું પડે. આજે છોડી દે અને શું કર? સમ્યક દર્શનનું સ્વાગત કર. અબ રચા હૃદય રંગોલી, તારા હૃદયને આ ભેદ જ્ઞાનથી રંગી નાખ તો શું થશે? સમ્યક દર્શનનું સ્વાગત થશે, પ્રભુના દર્શન થશે, મિથ્યાત્વ જેવી કાલુષતા નષ્ટ થઈ જશે, જીવન ધન્ય થઈ જશે, તારી ભવ્યતા ખીલી જશે. એટલા માટે મોહ તો છોડવો જ જોઈએ. સમાપ્ત કરવું છું. કેમ કરવો જોઈએ એનું કારણ આપ્યું છે. કારણ કે, ચાલશે ને બે મિનિટ લઈને, કારણ કે આ લોકમાં આત્મા છે તે ખરેખર કોઈ પ્રકારે અનાત્મ પરતત્વ સાથે કભી કાલે કેટલી દ્રઢતાથી કોઈ પણ કાળે હે ને તાદાત્મ વૃત્તિ એક પણ પામતો નથી, એને કોઈનું થતું નથી. અકાટ્ય ત્રૈકાલિક નિયમ છે. કેમ કે આત્મા એક ધ્યાટ ભાવ છે, આત્મા એક રૂપ છે. આત્મા કોઈ બી એની વર્તમાન પર્યાયોમાં ભલે દરતાકીબીની પર્યાયો આવે પણ ધ્યાટપણાને છોડતો નથી. એ એની એકરૂપતા છે. એટલા માટે શું કહે છે? અન્ય દ્રવ્ય સાથે એકતારૂપ થતો નથી. એટલે તું બીજા દ્રવ્યને પોતાનું માનવાનું, અને તું બીજાનું માનવા માને છે, હું બીજાનું જે બધી માન્યતા એ બધા ગપ્પા તું છોડી દે, ગલતભાઈ છોડી દે, નહીં તો કે તને એક ક્ષણ પણ તને ચેન નહીં મળે. કોને છોડવાનું છે? દીકરાને? કે છોડી શકતો જ નથી, ઝઘડો કરવાનો જ નથી. એને તું મારો માને છે એ ઝઘડો છે પ્રકૃતિમાં. તો ચલાવ્યું કે નહીં, તું મારો નહીં માની અને જીવી જો. એક જણે પ્રશ્ન પૂછ્યું કે માતા મારી નથી માની, હે ને, તો પછી એની સેવા કરવી કે ના કરવી? અરે તું આ માતા નથી એનો અર્થ કે ભગવાન આત્મા છે, એની સ્થાપના બી કરાવી હતી. અને તને જયારે ખબર હશે તો તું નિસ્વાર્થ ભાવે સેવા કરે, અને આ ખબર નહીં હોય તો તિજોરીની ચાવી માટે સેવા કરે. બહુ ફરક છે. આ સભામાં મને પ્રશ્ન પૂછ્યો હતો એકવાર કોઈ ભાઈએ કે તમે આ રીતે કહો છો માતા મારીને, હું માતાનું નહીં તો પછી લોકો આમાં તો બગડી જશે, સેવા નહીં કરે. બધું સાંભળ, હવે તો મુખ્ય વાત હે ને એ માતા નથી પણ કોણ છે એ પણ જ્ઞાન કરાવે છે, એ પણ ભગવાન આત્મા છે. બરાબર છે કે નહીં? એ કોઈ દયાને પાત્ર થોડી છે, દયાનો વિષય થોડી છે. અને છતાં પણ વર્તમાન પર્યાયમાં જે હાનિ છે અને જે તકલીફ છે એની કદાચ સેવા કરવાનો ભાવ આવશે તો નિસ્વાર્થ ભાવે વાત્સલ્ય ભાવ આવશે. અને તું એની માતા માનીને કરીશ તો કે કાંઈ ને કાંઈ અંદરમાં સ્વાર્થ હશે. ખ્યાલ આવ્યો ને? એટલું મોટું અંતર છે. બાકી ચર્ચા આપણે કાલે કરીશું.
સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું
આત્મસ્વરૂપ. ભરતભૂમિના પવન કરી એવા ઋષભાદિથી મહાવીર પરમ ચોવીસ જીનેન્દ્ર ભગવાન નો જય. ચાર ઘાતી કર્મનો નાશ કરીને સાક્ષાત સંસારમાં શોભાયમાન દેવ્યધરીના દાતા એવા શ્રીમંદરાદિત્ય અધિક પ્રિય પરમ વિશ્વરમાન જીનેન્દ્ર ભગવાન નો જય. ધ્રુવધામના ધ્યાનની થકતી ધૂળીને ડકાવનાર અડગ જ્ઞાન બનનારા ધારક એવા શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાન નો જય. સાધવાદિત નિકાંતમય બે વિરોધને અવિરોધપણે પ્રકાશનારી સમય સાર નિયમ સાર પ્રવચન સારાદી સમસ્ત જીનવાણી માત નો જય. પ્રમત પ્રમદ દશામાં ઝૂલનારા કલિકાલ સર્વજ્ઞ દેવ હલતા ચાલતા સિદ્ધ સમાન પ્રચુર સ્વસ બિંદરના આસ્વાદી એવા કુનકુનાદી સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુગુરુ ભગવાન નો જય. જેમ સમયસર મીઠી મધુરી મોદીના નાદ સંભળાવનાર આમ ભક્તોને ભવ સમુદ્રમાંથી ઉગારનાર અનંત અનંત ઉપકારી શ્રી કહાન ગુરુ દેવ નો જય. કહાન ગુરુ મહિમા બતાવનાર પ્રસમ રસમાં મગ્ન પ્રસમ મૂર્તિ ભગવતી માત નો જય. પ્રમત પ્રમદ અપૂર્વ અવસરના આત્મશ્રીના દાતા એવા કૃપાળુ દેવ તથા સર્વ જ્ઞાની ધર્માત્માઓનો જય. શ્રી પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો નિજ નિધિ નિજ મેં બતા જિનવાણી માં કો વંદના સતવાર. બોલો શ્યાદવાદ રૂપનિકાંત મેં નિત્ય બોધક જિનવાણી માત નો.
પાંચ મિનિટ પછી સૌમેન્દ્રના ક્લાસ.